તારીખ 2/6/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 460 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 170
કલોલમાં કુંવરજીભાઈ અને ઉગરીબેન પરનો આ પત્ર છે. કલોલના બેનના પત્રો અને શ્રીમદજીના પત્રો એની પાત્રતાનો તો અવશ્ય નિર્દેશ કરે છે. પાત્રતા સારી હતી. એમના પોતાના પત્રોમાં એમણે સ્વરૂપ પ્રાપ્તિની લગ્નની ભાવનાનો વિષય ઘણો વ્યક્ત કરેલો છે. ભાઈ કુંવરજી તથા ઉગરીબેન શારીરિક વેદનાને દેહનો ધર્મ જાણી અને બાંધેલા એવા કર્મોનું ફળ જાણી સમ્યક પ્રકારે અયાસવા યોગ્ય છે. શરીર વેદના ઉત્પન્ન થાય ત્યારે ન્યાય કેવી રીતે ગ્રહણ કરવો અને પ્રયોગ કેવી રીતે કરવો એ બે વાત આ પત્રની અંદર લીધી છે. બીજા પ્રતિકૂળ સંયોગોમાં જીવ કોઈને કોઈ પ્રકારે સમાધાન કરે છે. બીજા કોઈ નુકસાનીના પ્રતિકૂળતાના પ્રસંગોમાં સમાધાનમાં કોઈને કોઈ વિચાર વિકલ્પથી હળવો થાય છે જીવ. પણ વેદના એક એવો પ્રકાર છે કે જેમાં વેદનામાં જ પરિણામ ખેંચાયા વિના રહેતા નથી. એવા પ્રકારે પણ જો જીવ પોતાના સ્વરૂપ પ્રત્યે વળી શકે એવો પ્રયત્ન કરે અને એના યથાર્થ ન્યાયથી પોતાને પાછો વાળે એટલે નિર્દોષતામાં વાળે, દોષિત પરિણામ ન થવા દે, તો તે કાળે જે આકરા કર્મ બંધન થાય છે એવું કર્મ બંધન જીવને ન થાય. વેદનાના કાળે બીજી તેવી જ વેદના ઉત્પન્ન થાય એવી અશાતાનું કર્મ તો સહેજે સહેજે બંધાય છે. એ ઉપરાંત પણ મોહવશ વેદના થતી હોવાથી, દેહાત્મ બુદ્ધિને લઈને વેદના થતી હોવાથી, જ્ઞાનાવરણી દર્શનાવરણી મૂળની અંતરાય આ બધી ચારે ખાતે કર્મના બંધ પડે છે. પહેલા ન્યાય લીધો છે કે શારીરિક વેદના છે એ દેહનો ધર્મ છે અને દેહનો ધર્મ છે એટલે આત્માનો ધર્મ નથી. ધર્મ એટલે પર્યાય લેવી. અહીંયા શારીરિક વેદના છે એ શરીરની પર્યાય છે. શાતાને અશાતાની પર્યાય શરીરમાં થવા યોગ્ય છે, તે થાય છે, તે આત્મામાં થાય છે એમ નથી. દેહથી ભિન્ન એવો જે આત્મા એનો ધર્મ નથી કે શારીરિક વેદના ઉત્પન્ન થાય. એમાં વેદના શરીરમાં થાય તે જણાય એવો ધર્મ છે આત્મામાં, પણ વેદના આત્મામાં થાય એવો આત્માનો ધર્મ નથી. આ શરીરનો ધર્મ છે, દેહનો ધર્મ છે. એમ પ્રથમ તો દેહથી ભેદ જ્ઞાન કરવું કે શરીરનો ધર્મ છે, શરીરમાં તે ઉત્પન્ન થાય છે, આત્મામાં તે ઉત્પન્ન થતો નથી. અને શરીર એ પોતાની ચીજ નથી, એ આત્માની ચીજ નથી. માટે વેદના જે શરીરમાં ઉત્પન્ન થાય છે એ સંયોગની નિકટતાને લઈને જણાયા વિના રહેતી નથી. એને ન જાણવી હોય તો ન જાણે એવું બનતું નથી, એનું જાણવું અનિવાર્ય થાય છે. તો પણ જો પોતાની વ્યાપકતાનો અભાવ એમાં જોવામાં આવે, એ જોવું એ પ્રયોગ છે. પોતાના જ્ઞાનથી પોતે નથી વેદનામાં વ્યાપતો એવી વ્યાપકતાનો અભાવ જો જોવામાં આવે તો દેહનો ધર્મ દેહમાં જાણવામાં આવશે, દેહનો ધર્મ આત્મામાં નથી એમ અવશ્ય જાણવામાં આવશે. એટલે એ દેહથી ભિન્નપણાનો પ્રયોગ છે. શારીરિક વેદનાને દેહનો ધર્મ જાણીને અને બાંધેલા એવા કર્મનું ફળ જાણીને, એટલે એ પણ ન્યાય સંપન્ન વાત છે કે પોતે કોઈને કોઈ પ્રકારના વિભાવથી એ કર્મ બાંધ્યું છે જેનો ઉદય વર્તે છે. વેદના તરીકે જેનો ઉદય વર્તે છે એ પોતાના જ બાંધેલા કર્મનું ફળ છે. એ કોઈએ વેદના કરાવી છે એમ નથી, કોઈએ મોકલી છે એમ નથી, પ્રમાણિકપણે પોતે જ જે દેવું કર્યું છે એ દેવું ભરપાઈ કરવાનો આ વખત છે. માટે પણ તે સંબંધે આકુલતા કરવા યોગ્ય નથી અથવા અણગમો કરવા યોગ્ય નથી. બહુભાગ શું થાય છે કે શરીરમાં રોગ અને વેદના આવે ત્યારે કેમ જલ્દી એટલો અણગમો થાય કે કેમ જલ્દી એ મટી જાય ને જલ્દી એનો નાશ થાય, અભાવ થાય, એવો પ્રયત્ન જીવ કરવા લાગી જાય છે. છતાં પણ વેદના વેદનાના કાળે જ પૂર્ણ થાય છે. કોઈ જીવના પ્રયત્નથી કે કોઈ દવાથી કે કોઈ ઉપચારથી કે કોઈ બીજા કારણથી વેદના પૂરી થઈ જાય છે એવું ક્યારેય બનતું નથી. વેદના વેદનાના કાળે પૂરી થાય છે, પણ એ વેદનામાં ટકવું સમ્યક પ્રકારે એ નહીં બની શકતું હોવાથી જીવ એનો ઉપચાર કર્યા વગર રહી શકતો નથી એમ કે. આ પત્રમાં બીજા પણ ઘણા સારા ન્યાયો લીધા છે. આખો પત્ર જ શરીર વેદના વખતે કેવા કેવા પ્રકારે પ્રયોગથી અને વિચારથી ન્યાયથી વર્તવું એનો બહુ સુંદર આલેખન છે. પોતાના જ બાંધેલા એવા કર્મનું ફળ જાણીને, એટલે કે પોતે બાંધ્યા છે માટે પોતે અણગમો કરવા યોગ્ય નથી. જેમ કોઈ વાત પોતે નક્કી કરી હોય તો એ નક્કી કરેલી વાત એને પાળવી જોઈએ. ભાઈ આ અમારું વચન છે, અમે આ પાળશું. પછી એ વચન પાળતા અણગમો કરવાનું કોઈ કારણ હોવું જોઈએ નહીં. એમ ખરેખર પોતે બાંધેલું કર્મ છે એનો અણગમો શા માટે? એમ જાણીને સમ્યક પ્રકારે અહ્યાસવા યોગ્ય છે, એટલે વેદવા યોગ્ય છે. અહ્યાસવો એટલે એનો અનુભવ કરવો, પણ સમ્યક પ્રકારે. સમ્યક પ્રકારે એટલે શું કે આત્માભિમુખ થઈને. સમ્યકનો અર્થ એ છે, સમ્યક એટલે દિશા ફેર થવું, પરિણામમાં પોતાની સન્મુખ થવું, એવા પ્રકારે તેને વેદવું. વેદનાની સન્મુખ થઈને વેદનાને વેદતા તો પરિણામ બગડ્યા વિના રહેશે નહીં. પણ વેદનાથી પરિણામ ફેરવવા માટે બે પ્રકાર લીધા ન્યાયના, કે એક તો એ પોતાના જ બાંધેલું બાંધેલા કર્મનું ફળ છે માટે એનો અણગમો કરવા યોગ્ય પોતે નથી, જે દેવું કર્યું છે એ ચૂકવવાની વાત છે. પ્રમાણિક માણસ સરાફ હોય એ જમે રાખેલી રકમ પાછા આપતા એને અણગમો થતો નથી. શુદ્ધ દાનત છે, પ્રમાણિકતા છે, બરાબર છે. રકમ તમારી છે, પૈસા તમારા છે, તમારા પૈસા તમને દેવાય, એમાં મારે બીજો વિચાર કે વિકલ્પ કરવાનો શું હોય, તેનો વિચાર કરવાનો હોય કે કાંઈ વિચાર કરવાનો હોઈ શકે નહીં. એટલે એ રીતે પણ ભલે વેદના વિદાય પૂર્વનું બાંધેલું કર્મનું ખાતું છૂટતું થઈ જશે અને અત્યારે હવે નવા કર્મ ન બંધાય એવી હું સાવધાનીમાં બરાબર છું, જાગ્રત છું. તેથી દેહથી ભિન્ન એવા આત્મા પ્રત્યે હું વળું છું. દેહાદિ પ્રત્યેના પરિણામ છે અને આ પરિણામથી હું પાછો વળું છું. એ રીતે એ અહ્યાસવા યોગ્ય છે. પણ ઘણીવાર શારીરિક વેદનાનું બળ વિશેષ વર્તતું હોય એટલે તીવ્ર વેદના થઈ હોય. સામાન્ય વેદનામાં આ પ્રકાર સહેલાઈથી લઈ શકાય છે પ્રયોગમાં. પણ વેદનાના પણ ઘણા ઘણા પ્રકાર છે. એવા વેદનાના પ્રકાર છે કે મુનિ દશામાં એક વખત હાલક ડોલક કરી નાખે. છઠ્ઠા સાતમા ગુણસ્થાનની વિતરાગતાને સ્થિરતા આવી હોય તો પણ કોઈ વાર કોઈ પ્રકારની એવી તીવ્ર શરીર વેદના હોય કે એ દશામાં પણ સ્થિર રહેવું કઠણ પડે તો પછી નીચેના ગુણસ્થાનમાં અથવા મુમુક્ષુ દશામાં કોઈ તીવ્ર વેદનાનો એટલે વિશેષ બળવાન પ્રકારની વેદના હોય ત્યારે, કેમકે આ સામાન્ય સિદ્ધાંત લીધો પણ અહીંયા એક વિચારવા યોગ્ય વિષય છે કે વેદના એવી પણ આવે છે કે જે વેદનામાં જ્ઞાનીને મુનિને પણ ઘણો પ્રયત્ન માગે છે એવી પરિસ્થિતિ હોય તો મોક્ષને તો ઘણી કઠણ પરિસ્થિતિ છે. એવું વર્તતું હોય ત્યારે ઉપર જે કહ્યો છે તે સમ્ય પ્રકાર એટલે શું કે મારું બાંધેલનું કર્મ છે એવું જે સમાધાન કરવું એ સમાધાનનો વિકલ્પ છે અને દેહથી ભિન્ન પડવું એ પ્રયોગ છે એવો પ્રકાર, એવા એવો સમ્યક પ્રકાર, એવો સાચો પ્રકાર, સુંદર પ્રકાર રૂડા જીવોને પણ સ્થિર રહેવો કઠણ થાય છે. આત્માની રૂચિવાન જીવોને, જ્ઞાનીને, મુનિને પણ કોઈ વાર સ્થિર રહેવું એ કઠણ પડે છે, મુશ્કેલ પડે છે. એવી પણ તીવ્ર વેદના હોઈ શકે છે ને, કોઈની દેહાંત કાળે હોય છે જ્યારે બીજા બીજા વચ કરે છે અથવા ધર્મ સંભળાવે છે દેહાંત કાળ હોય ત્યારે તીવ્ર વેદના આવે, ભગવતી આરાધના આવે છે, એવો પણ પ્રકાર બને છે ખરો. મુનિ દશામાં પણ બીજા મુનિઓ એને એ વખતે નિમિત્ત રૂપે મદદ કરે, મદદ કરે એટલે એની યોગ્યતા એવી છે અને અહીંયા એ પ્રકારનો સત્સંગ એને પ્રાપ્ત હોય છે. એવી જ રીતે મુમુક્ષુને પણ એ પ્રકારનો સત્સંગ પ્રાપ્ત હોય, સારા માણસોનો એને સંયોગ હોય તો જરા એને તીવ્ર પરિણામ થતાં અટકે છે, બચે છે અને માઠાકર્મ બાંધતા એને થોડો ફેર પડી જાય છે. એટલે તીવ્ર વેદનાનું બળ વર્તતું હોય ત્યારે રૂડા જીવોને પણ સ્થિર રહેવું કઠણ થાય છે. તથાપિ હૃદયને વિશે વારંવાર તે વાતનો વિચાર કરતા, હૃદયને વિશે વારંવાર તે વાતનો વિચાર કરતા એટલે દેહથી ભિન્ન અને મારા જ બાંધેલા કર્મનું ફળ છે માટે હવે ફરીને એવા કર્મ ન બંધાય. જો તને અણગમો છે તો ફરીને એવા કર્મ ન બંધાય એ પ્રકારે તો સાવધાન રહેવું યોગ્ય છે. તથાપિ હૃદય અને એ વાતનો વિચાર કરતા, એ બંને વાતનો એ ઉપરાંત કહે છે, અને આત્માને નિત્ય અછેદ્ય અભેદ્ય જરા મરણાદિ ધર્મથી રહિત ભાવતા વિચારતા. એકલા વિચારતા ન લીધું, પહેલા ભાવતા વિચારવું એમ લીધું છે. આ એક પરિણમનની અંદર પણ એક વિશેષ પ્રકાર છે. ન્યાયનો અધ્યાત્મનો વિચાર આવે એક વાત છે અને એ વિષયને ભાવતા ભાવતા વિચાર આવે આ બીજી વાત છે. બે પ્રકારમાં ફેર છે. ભાવતા જે વિચાર આવે છે એમાં તે વિચારનો વિષય જે છે એટલે કે જ્ઞાનનું જે જ્ઞેય છે અથવા વાચકનું જે વાચ્ય છે, અહીંયા લઈએ તો આ શબ્દોનું જે વાચ્ય છે એ ભાવનાનો વિષય થાય છે, અથવા એ વાંચનો રસ ઉપજે છે, ભાવનામાં રસ ઉપજે છે, અને ભાવના વગરના વિચાર છે એ લુખા પરિણામ હોય છે. બે વચ્ચે ઘણો આંતરો છે. ત્યારે અહીંયા એમ કહે છે કે જો તીવ્ર વેદના શરીરની અંદર ઉત્પન્ન થઈ હોય, પડખા જુદા જુદા છે, એટલું છે. વૈરાગ્ય છે એ પર પદાર્થ સાથે સંબંધ રાખે છે, ભાવના છે એ સ્વપદાર્થ સાથે સંબંધ રાખે છે, એમ પડખા જુદા જુદા છે. ભાવનામાં પોતાનું સ્વરૂપ છે ભાવના, અને વૈરાગ્યમાં પરથી નિરસપણું, ઉપેક્ષાપણું, ઉદાસીનપણું, એમ એનું પર સાથે સંબંધ છે, અને બંને સાથે હોવા યોગ્ય છે. એમ ભાવનામાં એવું છે કે એક ચીજ રૂચે છે, પોતાનું સ્વરૂપ જેને રૂચે છે એને એ ભાવે છે, એમ કહેવામાં આવે છે. બહારમાં પણ જે ચીજ રૂચતી હોય તો એની ભાવના થઈ આવે છે, એટલે વારંવાર થઈ આવવું, કરવું પડે નહીં પણ વારંવાર થઈ આવે, એનું નામ ભાવના છે. રુચિ તો શું છે, બે સાથે હોય છે એટલા પૂરતું. રુચિ છે એ ખાસ કરીને શ્રદ્ધા ગુણને સાથે સંબંધ રાખે છે, અને ભાવનામાં તો જ્ઞાન પણ ભળે છે, શ્રદ્ધાનો પણ કાર્ય થાય છે. રુચિ છે એટલે આચરણનું પણ કાર્ય થાય છે, પુરુષાર્થનું પણ કાર્ય થાય છે, એમ બધા ગુણોનું સાથે સાથે કાર્ય થાય છે. સમુચ્ચય પર્યાય છે, જીવની એક સમુચ્ચય, મુખ્ય મુખ્ય બધા ગુણોની સમુચ્ચય પર્યાયને ભાવના કહીએ, અને રુચિને શ્રદ્ધા સાથે સીધો સંબંધ છે. પૂર્ણતાને લક્ષ્ય જે ભાવના છે એ સ્વરૂપ પ્રાપ્તિની ભાવના છે, પૂર્ણ નિર્દોષતાની ભાવના છે. તો અહીંયા એમ કહે છે કે હૃદયને વિશે આત્માની ભાવના ભાવી છે, કે આત્મા નિત્ય છે, અછેદ્ય છે, અભેદ્ય છે, જન્મ મરણાદિ ધર્મથી રહિત છે, એવું ભાવતા, વારંવાર તેવું ભાવવામાં આવે, ભાવના સહિત વિચારવામાં આવે, તો કેટલીક રીતે તે સમ્યક પ્રકારનો નિશ્ચય આવે છે. તો એ સમ્યક પ્રકારે પરિણમન કેવું થાય એનો ખ્યાલ આવે છે. શું કહ્યું અહીંયા, કે વેદના શરીરમાં ઉત્પન્ન થાય એ જીવને દુખી થવાનો કાળ નથી. શરીરમાં જ્યારે વેદનાનો કાળ આવે અને વેદના ઉત્પન્ન થાય, કોઈ રોગથી, કોઈ બાધાથી, કોઈ પીડાથી, કોઈ છેદનથી, ભેદનથી, અનેક પ્રકારે, ત્યારે દુખી થવાનો કાળ નથી. દુનિયા આખી દુખી થાય છે લૌકિકમાં તો, પણ આ એક અલૌકિક માર્ગમાં આ પુરુષાર્થનો કાળ છે, આત્માના પુરુષાર્થ કરવાનો કાળ છે, અથવા આત્માને ભાવવાનો, આત્માને ભાવીને વિચાર કરવાનો, ભાવતા વિચારતા જે સમ્યક પ્રકારે નિશ્ચય કરી શકાય નિશ્ચય કરવાના પ્રયોગનો આ કાળ છે. આમ લેવું શું, વધારેમાં વધારે સારામાં સારા પ્રયોગ સાધનો એ વખતે ઉપલબ્ધ છે. બીજું ગમે તેવી વેદના હોય તો પણ જીવમાં પુરુષાર્થ કરવાની શક્તિ, તેનાથી ભિન્ન પડવાની શક્તિ, આત્મા બાજુ વળવાની શક્તિ, કોઈ પણ પુદ્ગળ પર્યાયના રિએક્શનથી, એના અસરથી, રિએક્શન એટલે એ પ્રકારની અસરથી અનંત ગુણ વધારે છે. પોતે ઓછી તાકાત વાળો નથી, પોતાની શક્તિનો ઓછો આંક મૂકવો નહીં, અંડર એસેસમેન્ટ જેને કહે છે, ઓછો આંક નહીં મૂકવો, પોતાની પૂરી શક્તિનું ભાન રાખવું અને પૂરી શક્તિનું અવલંબન લેવું, પરિપૂર્ણ શક્તિવાન છું એમ અવલંબનમાં આવવું જોઈએ. હું તો મુમુક્ષુ છું ને, હું તો સાધારણ છું ને, હું તો કાંઈ પુરુષાર્થ હજી કરી શકતો નથી ને, એમ બંધાઈને એવો અભિપ્રાય રાખીને બંધાવું નહીં. કર્મ આગળ લાચાર છે એવું ન રાખવું એમ કે છે. મારી તાકાત પાસે કર્મનું કાંઈ ઉપજે એવું નથી એમ રાખવું. શું એવી મારી શક્તિ છે કે કર્મ બિચારે કોણ, કર્મ તો બિચારા છે એ વળી કોણ, એનું કાંઈ ચાલે એવું નથી. ફરીને કે એવી તીવ્ર વેદનાના કાળે સ્થિર રહેવું કઠણ હોવા છતાં પણ, સ્થિર રહેવું કઠણ છે એનો લખનારને ખ્યાલ છે, તો પણ કહીને એને ગૌણ કરવું છે. હૃદયને વિશે વારંવાર તે વાતનો વિચાર કરતા, ઊંડાણથી હૃદયને વિશે વિચાર કરવો એટલે ઊંડાણથી એ વાતનો વિચાર કરતા, અને આત્માને નિત્ય અછેદ્ય અભેદ જરા મરણાદિ ધર્મથી રહિત ભાવતા, એ તો એટલા વિશેષણ લીધા. પણ બહુ સંક્ષેપમાં લઈએ તો આત્માને કોઈ છેદી શકે નહીં, કોઈ ભેદી શકે નહીં, કોઈ એને મારી શકે નહીં, એનો નાશ કરી શકે નહીં, કોઈ પણ પ્રકારે બાધા કરી શકે નહીં, પીડા કરી શકે નહીં, દુઃખ પહોંચાડી શકે નહીં, એવું એક અવ્યાબાધ તત્વ પોતે છે. કેવું છે? અવ્યાબાધ તત્વ છે, કોઈ બાધા પહોંચાડી ન શકે. મારા જ્ઞાનમય અભેદ કિલ્લામાં કોઈને પ્રવેશ થઈ શકે એવી પરિસ્થિતિ જ નથી. મારા અભેદ કિલ્લામાં કોઈનો પ્રવેશ ન થઈ શકે એવી પોતાની શક્તિ છે, અને એવો પોતે અછેદ્ય અભેદ્ય અવ્યાબાધ સ્વરૂપ વસ્તુ છે. કવચ અધિકાર, કવચ એટલે આ બખ્તર રક્ષણ કરે. બહારના ઉપસર્ગ પરિસરથી જીવ પોતાનું રક્ષણ કરી શકે છે, અને બરાબર રક્ષણ કરી શકે છે જો પોતાના સ્વરૂપને ભાવવામાં આવે તો. એવી રીતે ભાવતા વિચારતા, ભલે એ વખતે વિકલ્પ હોય પણ ભાવતા વિચારતા એમ લેવું. ભાવના વગર એકલો વિચાર લુખો વિચાર છે એમ ન લેવું. કેટલીક રીતે તે સમ્યક પ્રકારનો નિશ્ચય આવે છે, એટલે કે સ્વરૂપમાં સ્થિર રહી શકાય છે, વેદના આદિ પ્રસંગોથી ભિન્ન પડી શકાય છે, એનો બરાબર નિશ્ચય આવે છે, એ પાકું થઈ શકે છે પ્રયોગ કાળે કે બરાબર છે. આવો જ જો પુરુષાર્થ ઉગ્રપણે કરવામાં આવે તો વેદનાનું કાંઈ ચાલે એવું નથી, ગમે તેવી વેદના હોય. જેનો મારા સ્વરૂપમાં અભાવ છે, જેની મારા સ્વરૂપમાં નાસ્તી છે, જે છે જ નહીં મારામાં, એવી રીતે જો અસ્થિને વિચારવામાં આવે, ભાવવામાં આવે તો સમ્યક પ્રકારનો બરાબર નિશ્ચય આવે છે. મુમુક્ષુ જીવને પણ આ નિશ્ચય આવે છે એમ કહેવું છે. અને આ વેદનાનો કાળ એ એના માટે સારામાં સારો કાળ છે. એ કોઈ આકરા ઉદયનો કાળ નથી, પણ આકરા કર્મને નિવારવાનો એ કાળ છે, આકરા કર્મને છોડવાનો એ કાળ છે. પૂર્વે ભૂલ કરીને આકરા કર્મ બાંધ્યા એને છોડવાનો આ કાળ છે એમ લેવું. ત્રિકાળી મેં અહમ કરના, અને એ તો એટલું બધું લીધા કે રૂવાડે રૂવાડે કોઈ ધગધગતા સુયા શરીરમાં ખુશે, શું તો એ કાળે પણ જ્ઞાન વેદનામાં રહેવું, શરીર વેદનામાં ન રહેવું, એ જરા તીખા પુરુષાર્થની વાતો એમણે ઘણી કરી છે. અને એ રીતે જીવન જીવી શક્યા છે, દેહાંત કાળે પણ એ જ રીતે એ જીવન જીવ્યા છે. એમનો છેલ્લો દિવસ આગળ પાછળ માંદગી નહોતી. છેલ્લા દિવસે સવારથી શરીર અસ્વસ્થ હતું અને સાંજે લગભગ 4 વાગે એમણે દેહ છોડ્યો છે. ગમે તે પ્રકારની અસાતા હશે, ઘર કોઈને ફરિયાદ કરીને ડૉક્ટર બોલાવ્યા નથી કે આજે મારી તબિયત વધારે બગડી ગઈ છે માટે કોઈ જલ્દી જલ્દી ડૉક્ટરને બોલાવી લાવો, એ જે સામાન્ય પ્રકાર હોય છે ડૉક્ટરને જ બોલાવ્યા નથી. સવારથી અવારનવાર એમણે શ્રીમદજીના પત્રોનું વાંચન કર્યું છે. જો કેટલો કસ હશે એની અંદર. એવા પુરુષાર્થી ધર્માત્માએ પણ આ પત્રોનું અંતિમ કાળમાં વાંચન કર્યું છે. હા, બધું આવવાનું છે, બધું વિસ્તારથી બધી વાત આવે છે. હા, બધી વિસ્તારથી ઘણી વાતો આવશે. એમના પુરુષાર્થનો કાળ, એમના અનુભવનો કાળ, ત્યાર પછીનો એમની દશાનો કાળ, થી ધ્યાન સુધીની બધી વાતો દીધી છે. બધી જુદી જુદી પાડીને એક એક પ્રકારના વૈરાગ્યની, મસ્તીની, આત્માની ધૂનની બધી જુદી જુદી વાતો પાડીને વિસ્તારથી આવતો એવો વિષય લીધો છે. તો જ્યાં સુધી 4 વાગ્યા સુધી દેહ છોડ્યો ત્યાં સુધી એ પોતે આત્મવિચારમાં ને આત્મ પુરુષાર્થમાં જ રહ્યા છે. એટલું નથી કહ્યું, જો કે એમના જે ધર્મપત્ની હતા એમને અજમેર મૂકીને કલકત્તા આવ્યા હતા હજી 2-4 દિવસ પહેલા જ. એમને એમ નથી કીધું કે આને કોલ કરીને બોલાવી લ્યો, હવે મારી તબિયત જરા વધારે અસ્વસ્થ છે, એને કોલ કરીને બોલાવી લ્યો. એટલું નહીં, ઘરમાં કોઈને નહીં કે આજ તમે કોઈ દુકાને ન જતા, ફલાણું ન કરતા, કામ ન કરતા, કેમ એ પોતે પોતાના કામે લાગી ગયા. કાંઈ જાણે પારકાની સાથે સંબંધ નથી, એમ કોઈની જાણે કોઈની સાથે જાણે એમને સંબંધ જ નથી, એ પોતાના સ્વકાર્યમાં લાગી ગયા છે. એ રીતે મોટા પુરુષોએ અહિયાસેલા એવા ઉપસર્ગ અને પરિસરના પ્રસંગોની જીવમાં સ્મૃતિ કરવી, આવા કોઈ ધર્માત્માઓ મહાત્માઓ છે એમને આવી વેદનાના કાળમાં પણ જે સ્થિરતા રાખી છે, જે સ્વરૂપનું ભાવન કર્યું છે, પુરુષાર્થ કાયદરો છે, એવા એમના પ્રસંગોની જીવમાં સ્મૃતિ કરવી, મનમાં સ્મૃતિ કરવી એમ ન કહ્યું. એક એક શબ્દ જેવો કેવો ભાવ આવે છે. જીવમાં એનું સ્મરણ કરવું કે આ જીવ પણ એ જ જાતનો છે. જીવમાં એનું સ્મરણ કરવું એમ, જીવમાં એટલે પોતામાં લેવું છે. નહીતર તો શું છે, વિચાર આવે છે એમાં પર અપેક્ષિત વિચાર બહુ આવે છે અને એ વિચારની કોઈ અસર આત્મા ઉપર થતી નથી, એ વિચારનો કોઈ બોધ આત્માને લાગતો નથી. કેમ કે જાણે બીજાને કંઈક થતું હોય ને, બીજાનું થતું હોય ને, બીજાની વાતો ચાલતી હોય, એવી જ રીતે જીવ વિચારવા ટેવાઈ ગયેલો છે. એના બદલે જીવમાં એનું સ્મરણ કરવું એમ કે છે. નહીં, જીવ એટલે શું છે, પોતામાં એમ, પોતાપણું લેવું એમ, પરપણું ન આવે વિચારની અંદર, સ્મરણની અંદર. બીજાને આમ થાય છે, બીજાને આમ ચીતું એમ નહીં, પોતાને પોતાને વિશે જાણે એવો પ્રસંગ હોય એમ અવધારવું. એટલે શું છે કે પોતે જે વાત સમજણમાં આવે છે, વિચારમાં આવે છે, એને પોતામાં જ્યારે લાગુ કરે છે ત્યારે એ વાતનું અંતરમાં પરિણમન થાય છે. બોધનું, શિક્ષાનું, જ્ઞાનનું, વિચારનું બળ ક્યાં સુધી કામ નથી કરતું કે જ્યાં સુધી પોતામાં લાગુ નથી કરાતું ત્યાં સુધી, ત્યાં સુધી બધું બહારનું બહાર રહે છે, વિચાર પણ બાહ્ય ક્રિયા થાય છે. પણ જ્યારે જીવ પોતાની જાતને સામેલ કરે છે, એની અંદર ભેળવે છે, ત્યારે એને પોતામાં એ અંતર પરિણમન થવાને યોગ્ય થાય છે. અથવા દવાના વખાણ કરે હાથમાં રાખીને, પણ દવા વાપરતો નથી, એના જેવી વાત થઈ ગઈ. એમ વિચાર સુધી આવે છે પણ એનું અંતર પરિણમન થતું નથી, બોધ પરિણમતો નથી એનું શું કારણ? કે જીવ પોતાની જાતને ભેળવતો નથી. જ્યારે પોતાને ભેળવતો નથી જીવમાં, એ પોતા પણ એ જ્યારે વાત આવતી નથી ભાવમાં, ત્યાં સુધી એ બીજાનું થઈ રહ્યું છે એ વાત નક્કી છે. કોકનું થઈ રહ્યું છે, કોક જુદાનું જ થઈ રહ્યું છે, એમ જ એ ચાલતું હોય છે. એટલે આત્માનું ચિંતન મનન પણ બે પ્રકારે, એક સ્વલક્ષી હોય છે ત્યારે જીવ પોતાની જાતને ભેળવે છે, જ્યારે સ્વલક્ષી નથી હોતું ત્યારે એ થર્ડ પર્સનની વાતની વિચારધારા. થાય પછી એને કે જુઓ, મેં કલાક, બે કલાક, ચાર કલાક આત્મચિંતન કર્યું છે ને, મેં ક્યાં બીજા વિકલ્પ કર્યા છે, બીજા વિચાર ક્યાં કર્યા છે, પણ કોના આત્માના એ તો નક્કી કર. પોતાને ભેળવતો નથી. શ્રદ્ધા છે એ તો એ વખતે જો મુમુક્ષુ જીવ હોય તો મિથ્યાત મંદ થાય એટલું જ કામ થાય, દર્શન નો મંદ થાય એટલો જ પ્રકાર આવે. ભાવનામાં તો શ્રદ્ધા પણ સાથે છે, જ્ઞાન પણ સાથે છે, ચારિત્ર મોહની મંદતા છે એટલે ચારિત્ર પણ સાથે છે, અને કંઈક પરથી પાછો વળતો હોય ને સ્વલક્ષી હોય તો થોડો પુરુષાર્થ અને ઉદ્યમ પણ, પ્રયત્ન પણ ચાલે છે, તો એ વીરીગુણની પર્યાય છે. એમ સમુચે બધા ગુણ એની અંદર ભાવનામાં લેવા, ભાવના કોઈ એક ગુણની પર્યાય નથી. રુચિ શ્રદ્ધા એક ગુણની પર્યાય છે. એટલે મોટા પુરુષોએ અહિયાસેલા એવા, કેવો શબ્દ વાપરે છે અહિયાસેલો, અહિયાસનો અર્થ એ શું છે કે તન્મય થઈને ભોગવતા નથી, તેમ સ્વરૂપમાં લીન થઈ ગયા છે અને ખબર નથી કે વેદના ચાલે છે એમ પણ નહીં. વેદનાનું જ્ઞાન થતું હોવા છતાં, શરીરની અશાતા વેદનાનું જ્ઞાન થવા છતાં, તેમાં તન્મય થયા વિના ભિન્ન રહીને એ વેદનાના કાળમાંથી પોતે નવા કર્મ બાંધ્યા વિના પસાર થઈ જાય છે. એને સમ્યક પ્રકારે ભોગવવું એમ કહો, સમ્યક પ્રકારે વેદવું એમ કહો, કે સમ્યક પ્રકારે અહિયાસવું એમ કહો. મોટા પુરુષોએ અહિયાસેલા એવા ઉપસર્ગ તથા પરિષ એવા પ્રસંગોની જીવમાં સ્મૃતિ કરીને, પોતામાં સ્મૃતિ કરીને, એટલે કેવી રીતે એ સ્થિર રહે છે, કેવી રીતે એ ભિન્ન પડે છે એ પોતામાં લાગુ કરીને, એમ એમના નિમિત્તે એ વાતને પોતામાં લાગુ કરે છે એમ. હા, એ કેવી રીતે, એ પાછા ઘણા એવા પ્રશ્નો ઉઠે, એ કેવી રીતે થાય, એનું તો લક્ષ થાય એમાં, પણ પછી પોતા ઉપર કેવી રીતે આવે, પણ એ પણ જીવને આવડે છે. રોજના વ્યવહારનો કંઈક અવલોકન કરે તો ખબર પડે એવો વિષય છે. અરીસામાં મોઢું જોવે છે ને, અરીસામાં મોઢું જોવે છે તો અરીસામાં નજર છે, ઉપયોગ ક્યાં છે? હે, ઉપયોગ અરીસા ઉપર જતો હોવા છતાં એનું લક્ષ પોતા ઉપર છે. શું મારું મોઢું આવું જણાય છે? અહીં તો દાખલો એટલો લેવો છે કે પર ઉપર ઉપયોગ મૂકીને સો બાજુ તરત પોતાને વળી શકાય છે. ઉપયોગ પર પદાર્થ ઉપર જાય અને લક્ષમાં પોતાને લઈ લે. અરીસામાં જે મુખાકૃતિનું આકૃતિ ઉત્પન્ન થઈ કાચની પર્યાય ઉપર, તો એના ઉપર ઉપયોગ મૂક્યો ત્યારે તો ખબર પડે કે આની અંદર મોઢું દેખાય છે. ઉપયોગ ત્યાં મૂક્યો અને લક્ષમાં કોને લીધો? એક કાળે બે કામ કર્યા જ્ઞાને, જ્ઞાને એક સાથે બે કામ કર્યા કે ન કર્યા? પ્રેક્ટિકલી તમે વિચાર કરો તો આ તો રોજનો પ્રયોગ છે. હાથો દાંતીઓ ફેરવે તો અરીસામાં જોવે છે ને, તો એને લક્ષમાં પોતે છે, જોવે છે ત્યાં સામે, અરીસા સામે જોવે છે, ઉપયોગ પર સન્મુખ, અરીસાની સન્મુખ છે ને લક્ષમાં પોતે છે. એમ અહીંયા મોટા પુરુષોએ જે કાંઈ આવા પ્રયોગ કર્યા છે એમાં ઉપયોગ એ રીતે લઈ જાય છે, વેદના ઉપરથી ખસેડી લે છે. કેવી રીતે આત્મામાં સ્થિર થાય છે, કેવી રીતે આત્માને ભિન્નતા કરે છે, એમ લક્ષમાં લઈને સીધો એ પોતા ઉપર લક્ષ કરી લે છે. એટલે વિચારમાં ઉપયોગ મહાપુરુષોના પ્રસંગને લે છે. સ્મરણ કરવું જેને કહે છે, સ્મૃતિ લાવી એમ કહે છે ને, જીવમાં સ્મૃતિ કરવી એની એમ કહે છે, પોતાને લક્ષમાં લઈ લેવો. એ એમની વાત હતી એમની, એમના નિમિત્તે વાત પોતા ઉપર લઈ લેવી કે અત્યારે વેદના પોતાને ઊભી થઈ છે, તો એમના નિમિત્તે એ વાત પોતામાં કેવી રીતે પ્રયોગાન્વિત કરવી, કરી લેવી, એ પ્રકાર પણ જીવને આવડે છે. એમ જીવમાં સ્મૃતિ કરીને તે વિશે તેમનો રહેલો અખંડ નિશ્ચય, એટલે એવા પ્રયોગમાં તેમનું જે નિશ્ચય બળ, એટલે જ્ઞાન અને પુરુષાર્થ બંનેના બળને અખંડ નિશ્ચય કહેવામાં આવે છે. એમાં પુરુષાર્થ પણ છે અને જ્ઞાન બળ પણ છે. તે વિશે તેમનો રહેલો અખંડ નિશ્ચય તે ફરી ફરી હૃદયમાં સ્થિર કરવા યોગ્ય જાણવાથી, હૃદયમાં એટલે એ પોતાની જાતને, જીવમાં કહો, હૃદયમાં કહો, હૃદય એટલે આ પંપિંગ સ્ટેશન નહીં, હૃદય એટલે જ્ઞાનના ઊંડાણમાં જવું, ભાવના સાથે જ્ઞાનના ઊંડાણમાં જવું, એને અહીંયા અંતઃકરણ અથવા હૃદય કહેવામાં આવે છે. અંતઃકરણ લેવું, તે ફરી ફરી હૃદયમાં સ્થિર કરવા યોગ્ય જાણવાથી જીવને તે સમ્યક પરિણામ ફળીભૂત થાય છે. જીવને તેવા પ્રકારનું પરિણમન છે, એનું કાંઈક સારું ફળ આવે છે, એનું કોઈક પારમાર્થિક ફળ આવી શકે છે. આ રીતે પરમાર્થને નો પ્રયત્ન છે વેદનાના કાળમાં, અને આ રીતે પરમાર્થને પહોંચવા માટે આ એક સારામાં સારો પ્રસંગ છે એમ જાણીને ક્યારે પણ રોગના ઉદયથી ગભરાવો નહીં. ગમે એવો રોગનો ઉદય આવે ને, આત્માર્થી પહેલેથી તૈયાર છે, અગાઉથી જ તૈયારી છે પોતાની. શું આવવા દો, સુગાનીજી તો છેલ્લા એમના ચર્ચામાં એ બહુ બોલ આવ્યા છે, દેહાંત સંબંધીના પુરુષાર્થના ઘણા બોલ એમણે લીધા છે. મૃત્યુ કે લીએ હર વખત તૈયાર રહેના, હર સમય તૈયાર રહેના એમ કરીને, આવશે ત્યારે આમ કરશું નહીં, અત્યારે આવે તો વાંધો નથી ને, ગમે ત્યારે પણ હું તૈયાર જ છું, કોઈ પણ કાળે હું તૈયાર છું, સાવધાન છું, જાગૃત છું, મારે માટે કોઈ દુઃખનો પ્રસંગ નથી, શોકનો પ્રસંગ નથી, કે કોઈ પ્રતિકૂળતાનો પ્રસંગ નથી, મારા માટે પુરુષાર્થનો પ્રસંગ છે, આત્માની પારમાર્થિક વધારે કમાણી કરવાનો આ પ્રસંગ છે. પ્રસંગ એટલે તક, આ તકે માણસ કમાય છે કે નહીં, અત્યારે બહુ સારી તક છે. શું હાંજ પડે ને હવાર પડે ને ભાવ વધતા જ જાય છે, જેટલો માલ હાથમાં હોય એમાં પૈસા વધતા જાય છે. શું એને તક કહે છે, આ તક છે ખરેખર. કાંઈ ગભરાવાની જરૂર નથી, કાંઈ ડરવાની જરૂર નથી, કાંઈ પરિણામ બગાડવાની જરૂર નથી, કોઈ પ્રતિકૂળતાથી, કોઈ વેદનાથી, અરે મરણ સુદ્ધાથી પણ જરાય ભય પામવાની જરૂર નથી. બહુ સરસ લીધો છે પ્રયોગનો વિષય, સરસ લીધો છે કે આ રીતે આનું સફળપણું થાય છે. શારીરિક વેદના ઉત્પન્ન થાય શરીરમાં ત્યારે સમ્યક પરિણામ ફળીભૂત થાય છે, સમ્યક પરિણામનું સારું સુંદર ફળ આવે છે. જરૂર નથી કે ત્યાં નુકસાન જ થાય એવું કંઈ નથી, જરૂર પોતે પ્રયત્ન કરે તો આત્મલાભ થાય. અને વેદના ક્ષય કાળે નિવૃત્ત થઈ ફરીથી વેદના કોઈ કર્મનું કારણ થતું થતી નથી. અને વેદના તો વેદનાનો ઉદય છે એ કોઈ નિરંતર અનંતકાળ ચાલે એવું તો કોઈને બનતું નથી, તો પણ એની મુદત પૂરી થાય એટલે આપોઆપ જ પૂરો થાય છે. એ તો અહીંયા મનુષ્ય ગતિમાં માણસ દવાને ઉપચાર કરે છે. જંગલની અંદર હરણિયા છે, સસલા છે, જંગલી પ્રાણી છે, એને શરીરના રોગ આવે છે. ત્યાં કોણ ડાક્ટર લઈ જાય છે ને કોણ ડાક્ટર બોલાવે છે ને કોણ ડાક્ટરને ઉપચાર ને દવાનો ઉપચાર ને શું ટ્રીટમેન્ટ ત્યાં થાય છે? કાંઈ થતું નથી. તો ત્યાં પણ રોગ થાય છે ને રોગ આપોઆપ મટે છે કે થાય છે કાંઈ? આ સનત કુમાર ચક્રવર્તીનું કોઈનો દૃષ્ટાંત છે. દીક્ષા લેવી છે તો કહે છે કરે પણ ભાઈ ત્યાં તને સાદો થયો માંદો થયો આવું કોમળ શરીર છે, કોણ તને ત્યાં તારી સેવા શુશ્રૂષા કરશે? એમને દ્રષ્ટાંત આપ્યું છે કે કોમળ શરીર તો સસલા નહીં હોય છે, સસલું કોમળ શરીર વાળું છે, એને રોગ થાય છે કોણ ડાક્ટર લાવે છે ત્યાં? એને કોઈ ડાક્ટર લાવતું નથી, છતાં એને રોગ આવે છે એટલે મરી જ જાય છે એવું કાંઈ નથી. રોગ આવે આયુષ હોય તો રોગ પૂરો થાય પાછો તંદુરસ્ત થઈ જાય કોઈ પણ જાતના દવાને ઉપચાર વિના. અહીંયા પ્રશ્ન થાય કે ભાઈ દવા કરવી કે ન કરવી? કે પરિણામની દવા કરવી, રોગની દવા કરવી નહીં. શું ભાવની દવા કરવી? ભાવ સ્થિર રહે એના માટે દવા ન આવે તો એ વાંધો નથી, અને દવા આવે તો પણ ભાવની સ્થિરતા કરવી છે, દવા ન આવે તો પણ ભાવની જ સ્થિરતા કરવી છે. દવા ભાવની કરવી છે, દવા રોગની કરવી નથી. એમ લેવું બધી વખતે કે મારા પરિણામમાં નુકસાન ન થાય એ જ મારે જોવું છે, એ જ મારું લક્ષ્ય છે, એટલું જ વિચારવું છે. કરવું ન કરવું એ એના ખાતર છે, પરિણામ ખાતર કરવું ન કરવું છે, એ સિવાય કરવા ન કરવાનો પ્રશ્ન છે. ઘણા એવા હઠયોગી હોય જાઓ દવા નથી કરવી, ભલે ગમે તેમ થાય દવા નહીં લો, પછી પરિણામ બગડી જાય. તો એ તો એને દવા ન લીધી એ કાંઈ સાર્થક નથી. એટલે પોતાની શક્તિનો વિચાર કરીને પરિણામની દવા કરવી કે ન કરવી, કરવી ન કરવી એ સિદ્ધાંત નથી. સિદ્ધાંત તો પરિણામને સ્થિર રાખવા અને બગડવા ન દેવા, એ ખરેખર સિદ્ધાંત. એમ સિદ્ધાંત લેવો. એ ખરેખર આત્માની દવા છે, અને શરીરની દવા અંદર એમાં આવી જાય છે, કેમ કે બીજા રોગનું એ કારણ નહીં થાય. એટલે પરિણામ ઉપર જેનું લક્ષ છે, પોતા ઉપર જેનું લક્ષ છે, એ દવા કરશે તો પણ એમાં તીવ્ર રસથી નહીં આવે કે આ તો કાંઈ મટે, એનાથી મટે એવું કાંઈ કારણ નથી, પણ વેદના વધશે અને પરિણામ ન બગડે એટલી જોઈને પોતે ઉપચારમાં મંદ રસે કરીને પરિણમે છે. ઉપચારના ઉદયમાં મંદ રસે કરીને પરિણમે, તીવ્ર રસ કરીને પરિણમે ને. અને જો તીવ્ર રસ હોય તો દવા થોડીક વહેલી મોડી આવે તો પણ માથાકૂટ થઈ પડે, કેમ જલ્દી લાવ્યા નહીં ખબર નથી પડતી, અહીંયા કેટલી તકલીફ થઈ જાય છે, મુશ્કેલી કેટલી આવી જાય છે, કોઈ અમારી દરકાર ઘરમાં જાણે કરતું નથી, બીજા ઉપર એને કશાય થયા વિના. રાહત જો એ વખતે ઉદયમાં રાહત થવાની હોય તો એને નિમિત્ત કહેવામાં આવે. અને દવા કરે ને ડાક્ટર આવે ને વેદના વધે એવું ન બને. હે, ડાક્ટર એમ ન કે આ દવા કામ નથી કરતી અત્યારે, ભાઈ જરા રોગનું જોર લાગે છે આ દવા આ રોગ ઉપર આ દવા હજારો માણસોને ફાયદો કર્યો છે, પણ અત્યારે આ ભાઈને કાંઈ કામ લાગતી નથી. બને કે ન બને, હે બને છે કે નથી બનતી, હે પોતે બી યોજાય ડાક્ટર, હે ડાક્ટરે બી યોજાય ને ડાક્ટરનો બાપે બી યોજાય છે. એને કાંઈ થોડો જવા દેવા છે કોઈને ઘરમાંથી બધા એની સામે જ તે ઊભો હોય ને જોઈ રહીએ શું એમ કે અમારે જોતા રહેવું પડે છે, અમે જોઈએ એમ અમારી સામે જ આવેલા જાય કે કાંઈ અમારું હાલે નહીં. એનો અર્થ જ એ છે કે ઉદય સ્વતંત્ર કામ કરે છે. આ દવા ફવા તો અસર થાય તો નિમિત્ત કહેવાય, નહીંતર કાંઈ નિમિત્ત પણ લાગુ નથી પડતું, ખરેખર તો લાગુ નથી પડતું. વેદના વેદનાના ક્ષય કાળે નિવૃત્ત થઈ ફરી તે વેદના કોઈ કર્મોનું કારણ થતું નથી. આ હવે વેદના કાળનો પ્રયોગ, વેદના કાળની વિચારણા અને વેદના કાળે કેવા ન્યાય અથવા પ્રથમાનું યુગના દ્રષ્ટાંત મહાપુરુષોના સ્મરણમાં લેવા પોતામાં જીવમાં અંતઃકરણથી ભાવનાથી એ વિશે વેદનાના કાળનો લીધો, કેવા કેવા પ્રકારે પરિણામ થવા જોઈએ. હવે વેદના ન હોય ત્યારની વાત કરે છે કે વ્યાધિ રહિત શરીર હોય તેવા સમયમાં, ક્યારે કે જ્યારે શરીરમાં કોઈ રોગ ન હોય ત્યારે, સાજો સારો તંદુરસ્ત હોય ત્યારની વાત છે. વ્યાધિ રહિત શરીર હોય તેવા સમયમાં જીવે જો તેનાથી પોતાનું જુદાપણું જાણીને, તેનું અનિત્યાદિ સ્વરૂપ જાણીને, તે પ્રત્યેથી મોહ મમત્વ આદિ ત્યાગ્યા હોય તો તે મોટું શ્રેય છે. એમ નથી કે જ્યારે વેદના આવે ત્યારે જ તે પ્રયત્ન કરવો, વ્યાધિ રહિત હોય ત્યારે પણ જો દેહથી ભિન્ન પોતાને જાણીને જો મમત્વ છેડ્યું હોય તો એ ઘણું કલ્યાણ શ્રેય, એટલે કલ્યાણ તો તે મોટું કલ્યાણ છે, એ સારું કલ્યાણ છે. એ કેવી રીતે કરવું શું અહીંયા એ પ્રશ્ન થવા યોગ્ય છે કે વેદના આવે ત્યારે તો આ પ્રયોગની ઠીક ઠીક વાત ચાલી, હવે વ્યાધિ ન હોય ત્યારે કેવી રીતે પ્રયોગ કરવો, દેહથી ભિન્નપણાનો પ્રયોગ કરવો છે ને, કે તેવા સમયમાં જીવે જો તેનાથી પોતાનું જુદાપણું એટલે ભિન્નપણું જાણ્યું હોય તો. તો રોજ બે ત્રણ વખત આહાર લેવાનો તો રોજિંદો પ્રસંગ છે, જે શરીર સાથે સીધો સંબંધ ધરાવે છે. આ પ્રાસંગિક વાત છે. વળી ઠંડી ગરમીની બે જે ઋતુ છે, એ ઋતુમાં ઠંડી હોય તો આખો દિવસ ઠંડી રહ્યા કરે ને ગરમી હોય તો આખો દિવસ ગરમી ગરમી રહ્યા કરે. તો જ્યાં જીવને અનુભવ કરવાનો, ટૂંકામાં શું કહેવું છે કે જે જે ઉદયમાં જીવને અનુભવ થતો હોય, કારણ કે અનુભૂતિ સ્વરૂપ છે અને નિરંતર અનુભવ કર્યા જ કરે છે, ક્યારેય અનુભવ કર્યા વિનાનો રહેતો નથી. તો જ્યારે જ્યારે જે જે પદાર્થોનો જીવ પોતામાં અનુભવ કરે છે, ત્યારે ત્યારે એને વિચારવા યોગ્ય છે કે પર પદાર્થનો આ જીવ અનુભવ કરી શકતો નથી. ન તો આહારના કાળે કોઈ પદાર્થને ખાઈ શકે છે, કે કોઈ પદાર્થના સ્વાદને આત્મામાં ગ્રહણ કરી શકે છે, એવું ક્યારે બનતું નથી, કે નથી આ ઠંડી ગરમી આદિ સ્પર્શાદી વિષયોનો આત્મામાં પ્રવેશ થઈ શકતો. એ અનુભવના પરિણામને આપણે ચાલતી ભાષામાં, વ્યવહારુ ભાષામાં લાગે છે કહીએ છીએ કે મને આ સ્વાદ સારો લાગે છે, આ સ્વાદ મને સારો લાગતો નથી, લાગવું લાગવું આવશે, ઠંડી મને લાગે છે, ગરમી મને લાગે છે, એમ જ્યાં જ્યાં લાગવું લાગવું છે ત્યાં ત્યાં અનુભવ છે. શું ખરેખર જુઓ તો કોઈ પણ પૂદગળ પદાર્થની પર્યાય, પછી સ્પર્શની હોય કે રસની હોય સ્વાદની હોય, એ આત્મામાં જાણી શકાય છે પણ આત્મામાં લાગી શકાતી અનુભવી શકાતી નથી. ભેદ જ્ઞાન અર્થે જ્ઞાન કરવું છે ને, જ્ઞાનની પ્રક્રિયા છે, જ્ઞાનનો પ્રયોગ છે ભેદ જ્ઞાન એટલે, એમાં આ બે વાત મુખ્યપણે પ્રયોગની છે. જાણવું બને પણ લાગવું ન બને, પર પદાર્થ સંબંધી નિરંતર જાણવું બની શકે પણ લાગવું અનુભવવું બની શકે નહીં. લાગવું કયો, અનુભવવું કયો, વેદવું કયો, બધું એક એક અર્થમાં છે. પર પદાર્થને વેદી શકાતો નથી. જાણવું એ તો સ્વચ્છત્વ છે, એ તો જ્ઞાનનો સ્વચ્છત્વ નામનો ધર્મ છે, એટલે જાણવું અનિવાર્ય છે. જાણવું રોકી નહીં શકાય, વેદવું કરી નહીં શકાય, વેદી નહીં શકાય, ભોગવી નહીં શકાય, અનુભવી નહીં શકાય. તો જે કાંઈ તપાસવું છે, અવલોકવું છે, એ આ વિષયમાં અનુભવવું છે કે ભલે જણાય પણ વેદાતું નથી. આ વાસ્તવિકતા છે. આ પદાર્થના, બંને પદાર્થના, જળ ચેતન બંને પદાર્થના પરિણમનની મર્યાદા છે કે ચેતન જળ પદાર્થને વેદી શકતો નથી, અનુભવી શકતો નથી, એને કાંઈ લાગી શકતું નથી. માત્ર જણાતું હોવા છતાં લાગવું એવું જે થાય છે એ ભ્રમ છે. શું જ્ઞાનમાં ભ્રમ શું થાય છે? જણાય છે એને એમ માને છે કે લાગે છે મને, જે માત્ર જણાય છે એના બદલે એમ માને છે કે હું એને અનુભવું છું. જેમ કે ગળ પણ ભાવતું હોય તો જીભ ઉપર ગળ પણ આવે એટલે એને એમ લાગે કે જાણે રસ મારામાં ઉતરે છે, મારામાં ઉતરી ગયો. એટલે કે પર પદાર્થનો જાણે પોતામાં પ્રવેશ થતો હોય એવો ભ્રમ થાય છે. વસ્તુ સ્થિતિ એમ બિલકુલ નથી. જ્ઞાન કોરે કોરું નક્કોર રહે છે, ક્યારે પણ ગળ્યું થતું નથી, ક્યારે ઠંડુ થતું નથી, ક્યારે કોઈ પણ પૂદગળ પર્યાયની અસર એના ઉપર રહી શકતી નથી કે થઈ શકતી પણ નથી. આ વસ્તુ સ્થિતિ વૈજ્ઞાનિક રીતે છે, એમાં કાંઈ બીજું ફેરફાર કરી શકાતો નથી. એવા અનુભવને વળગવું, શરીરમાં વેદના ન હોય ત્યારે પણ ચાલતા ઉદયમાં એ રીતે દેહના બધા કાર્યોથી, દેહમાં જે જે કાંઈ લાગતું હોય તેનાથી પોતાની ભિન્નતા જાણવી અથવા અનુભવવી, અને શરીરનું અનિત્યપણું છે એ ગમે ત્યારે છૂટવું એ નિશ્ચિત જ છે. શું કોઈનું શરીર એવું નથી કે અનાદિથી અત્યાર સુધી શાશ્વતપણે રહ્યું હોય એવો એક પણ કેસ નથી દુનિયામાં. અન્ય મતમાં થોડા એવા ગડબડ ચાલે છે કે અસ્વસ્થામાં શાશ્વત છે. શું એવા કોક એક બે દરબાર, એક અસ્વસ્થામાંનું આવે છે, બીજા કોકનું આવે છે, બે જણનું આવે છે. હે મૃત્યુ એનો બહુ ખ્યાલ નથી. અશ્વત્થામાનો તો મહાભારતમાં આવે છે, શાશ્વત છે એમ જે ભાઈ, હજી કોઈને દેખાતા નથી પણ એને શરીર છે ને હજી ફર્યા જ કરે છે બધે. હે એ બધા ગપ્પો છે. શરીર નામ કર્મ આયુષ સાથે સંબંધ ધરાવે છે, આયુષ્યની અવધિ પર્યંત એ હોય છે, પછી એ હતું. અને આયુષ છે તે સાદી શાંત છે, એની શરૂઆત થાય છે, એનો અંત આવ્યા વિના રહેતો નથી. જીવ ઈચ્છે કે ન ઈચ્છે, અથવા કોઈ ઈચ્છે કે ન ઈચ્છે, ઘણા એમ ઈચ્છે કે આનું મૃત્યુ નહોતું થવું જોઈએ, એટલે કાંઈ કોઈની શરમ ત્યાં રહેતી નથી. જ્ઞાન તો પોતે વેદ્ય વેદક જ છે, પોતે જ વેદાવા યોગ્ય છે ને પોતે જ વેદક છે. જ્ઞાન પોતે વેદક પણ પોતે છે ને વેદાવા યોગ્ય પણ પોતે છે, પોતે જ વેદ્ય વેદક છે. અને જ્ઞાનમાં બીજાને વેદવાનો અવકાશ પણ નથી, જગ્યા પણ નથી, ખાલીપણું પણ નથી કે બીજા કોઈને વેદી શકે કે અનુભવી શકે, એ વસ્તુ સ્થિતિ જ નથી. આ રીતે આત્મા પોતે જ્ઞાન ઘન છે, જ્ઞાન પોતે ઘનિષ્ઠ છે, ઘન સ્વરૂપે છે. એટલે એ રીતે પોતાને પોતાનું જુદાપણું જાણી અને શરીરનું અનિત્યાદિ સ્વરૂપ જાણી, તે પ્રત્યેથી મોહ અને મમત્વ ત્યાગ્યા હોય, એટલે શરીરમાં પોતાપણું છોડી દીધું જેણે હોય, દેહાત્મ બુદ્ધિનો જેણે અભાવ કર્યો હોય, આત્મામાં આત્મબુદ્ધિ જેણે કેળવી હોય, તો તે મોટું શ્રેય છે, તો તે મોટું કલ્યાણ છે જીવને, ઘણું મોટું એ કલ્યાણ છે. તથાપિ તેમ ન બન્યું હોય તો, હવે સાજો સારો હોય ત્યારે તો દુનિયાના બધા દોડા કરે ભાવે ને દ્રવ્ય, સાજો સારો હોય તંદુરસ્ત હોય ત્યારે તો એને ક્યાંય ચેન પડે નહીં, કે છે ને લોહી ચટકા ભરે છે માણસ, એટલે ધાવ ઉધામાં કર્યા જ કરે, કાંઈક ને કાંઈક કાંઈક ને કાંઈક કર્યા જ કરે. એટલે એવું શરીરમાં વ્યાધિપણું ન હોય ત્યારે ન કરી શક્યો હોય તો, કાંઈ પણ વ્યાધિ ઉત્પન્ન થયે, નાનો મોટો રોગ આવે ત્યારે, તેવી ભાવના ભાવતા, એટલે જે પહેલા પેરેગ્રાફમાં લીધવી આ બાજુ શું, તેવી ભાવના ભાવતા, એટલે આત્મા નિત્ય અછેદ અભેદ જન્મ જરા મરણાદિ ધર્મથી રહિત છે, એવી ભાવના ભાવતા, એ સ્વરૂપની ભાવના છે. જીવને નિશ્ચળ એવું ઘણું કરીને કર્મબંધન થતું નથી, પછી એને આકરું, નિશ્ચળ એટલે આકરું કર્મબંધન એને થાય નહીં, ભલે નાનો મોટો રોગ આવે ત્યારે પણ એ વખતે ભેદ જ્ઞાનનો પ્રયોગ કરે, ભિન્નપણાનો પ્રયોગ કરે. તંદુરસ્ત હોય ત્યારે તો કોઈક હળુકર્મી જીવને જ સૂજે છે એવી વાત, અથવા કોઈ આસન ભવ્ય જીવને જ એ પ્રયોગ સૂજે છે, કારણ કે તંદુરસ્ત હોય ત્યારે તો એને વ્યાધિની ચિંતા હોતી નથી, મરણની ચિંતા રહેતી નથી, અથવા જાણે મરવાનો જ નથી એમ સમજીને જ બધા કામ કરે રાખે છે, એ મોટી ભૂલ છે, અને એમાં તો એને ન સૂજે એ બનવા જોગ છે. પણ ક્યાંક વાત વ્યાધિ આવે ત્યારે તો પછી એને આત્મભાવનામાં જરૂર આવવું જોઈએ, તો એને એવું કર્મબંધન ન થાય. અને મહાવ્યાધિના ઉત્પત્તિ કાળે તો, અને મોટો રોગ ઉત્પન્ન થઈ ગયો હોય તો, અથવા એવો હોય કે જે દુસાધ્ય હોય અથવા અસાધ્ય હોય એવી કોઈ વ્યાધિ અથવા રોગ હોય એની ઉત્પત્તિ કાળે તો, દેહનું મમત્વ જરૂર ત્યાગી જ્ઞાની પુરુષના માર્ગની વિચારણા એ વર્તવું એ રૂઢો ઉપાય છે. તો એમના વિચારો તો 15 વર્ષથી પ્રૌઢ છે, બહુ પુણ્ય કેરા પુંજથી લેખું ત્યારથી એ વિચાર જુઓ ને, લક્ષ્મી અને અધિકાર વધતા શું વિધું તે તો કહો, જગતમાં તો પ્યાલો ફાટી જાય છે, પૈસો વધે કાં સત્તા હાથમાં આવે એટલે પ્યાલો ફાટે છે, અહીં કહે છે હું વિધું પણ તારા માથું જો તો ખરો, પછી આમ કહે છે. બહુ પ્રૌઢ વિચારધારા છે, ઘણી પ્રૌઢ વિચારધારા છે. આપણા માટે રહી ગયું છે ને, રહી ગયું એ આપણા માટે રહી ગયું છે, નહીતર ઘણા કાગળો વિયા ગયા છે, પણ જેટલું રહી ગયું છે એ આપણા માટે, એમનું ઘણું સાહિત્ય વિછેદ ગયું છે, પણ જેટલું રહી ગયું છે એ બહુ સારું રહી ગયું છે. સારું રહી ગયું છે એટલું નહીં, અખંડ મોક્ષ માર્ગ જેને કહીએ એ ગુરુદેવ સાથે વાતને મેળવી હતી પૂછીને, અખંડ મોક્ષ માર્ગ શ્રીમદ રાજચંદ્રજીના પત્રોની અંદર જે તત્વ ભર્યું છે એમાં અખંડ મોક્ષ માર્ગ વિદ્યમાન છે, રહી ગયો છે. ગુરુદેવે અતિ ઉલ્લાસથી વાત સંમત કરેલી હતી, અતિ ઉલ્લાસથી, એટલે રહી ગયું છે આપણા માટે, રહી ગયું છે એમ જ વિચારવા યોગ્ય છે, અને એ જ રીતે એનો સ્વાધ્યાય કરવા યોગ્ય છે.
ठाकुर जी अस्त जिला वासी।